તો આજે આપણે 29, 30 અને 31 આ ત્રણ ગાથા જોશું. લિંક જોઈ લઈએ. 24થી લઈને 28 સુધી જે 5 ગાથા હતી એ મતાર્થીનો કયું સેક્શન હતું? ક્રિયાજળ મતાર્થીનું. અને એમાં પણ ત્રણ બાબત જે ઉપકારી તત્વ છે, ત્રણ કયા? ત્રણ સતદેવ, સદગુરુ અને સતધર્મ. એ વિશે ક્રિયાજળની શું મિથ્યા માન્યતા છે એ વિશે આપણે એ ત્રણમાં જોયું. તો હવે શેનું આવશે આ ત્રણ ગાથામાં? તો કે શુષ્ક જ્ઞાની મતારથી જીવો. અને એના પછીના જે બે છે એ શેના ઉપર છે? તો કે બંનેના જે સામાન્ય લક્ષણો છે એની વાત કરી છે અને એને એનું કન્ક્લુઝન કર્યું છે. સો બધા મળીને ગાઈ લેશું આપણે. અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય, લોપે સદવ્યવહારને સાધન રહિત થાય. અથવા નિશ્ચય નહીં ગ્રહે. હવે અથવા વર્ડ શું ડિનોટ કરે છે? આપણે કહીએ ને કે ભાઈઓ કે બહેનો, એટલે અહીંયા અથવા એટલે કે આ અથવા આ. અને આગળ આપણે જોશું કે ગુરુદેવ કેટલું સરસ સમજાવ્યું કે પરમ કૃપાદેવે કોઈ નામ નથી વાપર્યું ક્રિયાજળનું કે શુષ્ક જ્ઞાનીનું. પણ આ શબ્દો ઉપરથી આપણને ખબર પડે કે આગલી જે બધી વાતો હતી એ કોની હતી? ક્રિયાજળ મતાર્થીની હતી. અને હવે આ શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવે કે હવે શુષ્ક જ્ઞાનીનું વર્ણન પરમ કૃપાદેવ કરે છે. અને આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે પરમ કૃપાદેવના હૃદયમાં શું છે એ આપણને સદગુરુદેવ સમજાવે છે. જે ગુરુદેવ શ્રી વિના આપણને આવો કોઈ દિવસ ખ્યાલ ના આવત કે ભાઈ પરમ કૃપાદેવે આ શબ્દો નામ ઉલ્લેખ નથી કર્યો. સ્ટાર્ટિંગમાં કર્યો હતો, 3-4-5 ગાથાની અંદર આની વાત આવી હતી, પણ એના પછી તો આપણને અહોભાવ જાગે ને આપણને ખૂબ એ ફીલ થાય કે ગુરુદેવ આપણને કેટલી સૂક્ષ્મ સૂક્ષ્મ વાતો પરમ કૃપાદેવના હૃદયની અંદર શું છે એ આપણને પ્રભુ પૂજ્ય ગુરુદેવશ્રી સમજાવે છે. અથવા નિશ્ચય નહીં ગ્રહે, ગ્રહણ કરે, પકડે. માત્ર શબ્દની માય, માત્ર એટલે ફક્ત, શબ્દની માય એટલે ભાષામાં, બોલવામાં, બોલવામાં. લોપે સદવ્યવહારને, લોપે એટલે છોડી દે, ત્યાગી દે. શું? તો કે સદવ્યવહાર. સદ એટલે સાચો. અહીંયા કયા સદવ્યવહારની વાત છે? કે જે સાધનો આપણને મોક્ષ માર્ગમાં મદદરૂપ થાય એવા. સાધન રહિત થાય, મોક્ષ માટેના આવા સુંદર સાધનો છે એનાથી એ રહિત થઈ જાય છે. તો આ શુષ્ક જ્ઞાની જે છે એ શું કરે છે? તો કે આત્માનું સ્વરૂપ જે છે, સાચું સ્વરૂપ છે, એનો સ્વીકાર તો કરે છે, પણ કોઈ પુરુષાર્થ પ્રયત્ન તેને અનુભવવાનો કરતો નથી. આત્મ સ્વરૂપને સમજવું એક વસ્તુ છે, સમજવું તો એની અંદર આપણે માહિતી બધી ભેગી કરી શકીએ, અને આત્માને અનુભવવો એનો જે એક પ્રયત્ન છે એ બીજી વસ્તુ છે. એ શું કરે છે? તો કે કોઈ પુરુષાર્થ, કેવો પુરુષાર્થ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો? તો કે ભાઈ ભક્તિ છે, પૂજા છે, ત્યાગ છે, વૈરાગ્ય છે, વ્રત છે, સંયમ છે, આવા બધા જે સાધન છે એ પોતે તો કરતો નથી, પાછું બીજાને કહે છે કે આ કરવું કંઈ જરૂરી નથી. એટલે સાહેબ અહીંયા એક સમજાવ્યું હતું એક્ઝામ્પલ આપીને કે કોઈ વ્યક્તિ આયંબિલ ન કરી શકે તો એને અંદરમાં કોઈ વાર ખેદ હોય કે આ એસિડિટીના કારણે હું કરી ન શકતો, એને અંદર પશ્ચાતાપ થતો હોય. અને અહીંયા આ જે જીવ છે એ શું કરે છે? તો કે પોતે કરતો નથી, જે બીજો કરતો એને પણ કહે છે કે આ બધું કંઈ કરવાની જરૂર નથી. આ બધું શું છે? તો કે આ બધું છોકરમત છે, ચાઇલ્ડિશનેસ છે, આ તો બધા શુભ ભાવ છે. શુભ ભાવ આપણે તો આત્મભાવના કરવાની છે, આત્મામાં સ્થિર થવાનું છે. આવું કહીને પોતે તો ન કરે અને બીજાને પણ કરાવે નહીં, બીજાને પણ છોડાવી દે. તો આવું આ શુષ્ક જ્ઞાની કરે છે. આ આપણે એનો સંક્ષિપ્ત અર્થ જોયો. હવે જે કે માત્ર શુષ્ક જ્ઞાન છે ને, માત્ર જ્ઞાન એ મોક્ષ માર્ગ પર ચલાવી ન શકે, મોક્ષ માર્ગ ઉપર આગળ ન વધારી શકે. માત્ર જ્ઞાન જરૂરી છે, જ્ઞાન જરૂરી નથી એમ નથી, પણ અહીંયા કીધું ને કે માત્ર જ્ઞાન એટલે કે શબ્દ જ્ઞાન ભેગું કરી લેવું એનાથી કાર્ય થતું નથી. શું થાય છે આ શુષ્ક જ્ઞાનીનું? તો કે શબ્દની ભૂલ ભૂલામણી, જેને ઇંગ્લિશમાં મેઝ કે જોયું છે, એ ભૂલ ભૂલામણીમાં આપણે દોડે, ખૂબ ખૂબ દોડે, પણ એમાં ફસાયેલો રહે, અટવાયેલો રહે, એ બહાર ન નીકળી શકે. એવી રીતે આનું શું થાય છે શુષ્ક જ્ઞાનીનું? તો કે ખૂબ શબ્દો બોલે છે, કરે છે, વાંચન કરે છે, પણ એની અંદર જ અટવાયેલો છે, એમાં જ ફસાયેલો છે. શેમાં? તો કે શબ્દજાળમાં. એટલે શબ્દજાળ શબ્દ યુઝ કર્યો, શબ્દજાળમાં એ ફસાયેલો કરે છે. ગોળ 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 થયા જ કરે, સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, પણ અંતરમાં એનું કોઈ રૂપાંતરણ આવે નહીં. અને એટલે કીધું ને કે આને યાત્રા ઘણી કરે છે. યાત્રા એટલે ટ્રાવેલિંગ. આખો અભ્યાસક્રમ બનાવશે, મારે આ આખા વર્ષની અંદર મારે 12 શાસ્ત્ર વાંચવા છે, કે આવું કરવું છે, અથવા તો હું આમનું પાસે અભ્યાસ કરું છું શાસ્ત્રનો, હવે આના પછી હું આમની પાસે અભ્યાસ કરીશ, એમ આખું પ્લાનિંગ કરશે, એનું સંયોજન આયોજન કરશે, અને એ અભ્યાસક્રમ પ્રમાણે કરશે પણ ખરા, પણ ક્યાંય પહોંચશે નહીં. કેમ? કારણ કે શાસ્ત્ર જ્ઞાન કરવું ઘણું છે, પણ દિશા નક્કી નથી કરતો. એટલે યાત્રા બહુ કરી પણ પહોંચવાનું કાંઈ થયું નહીં. કરવાનું શું છે? શાસ્ત્રમાંથી જ્ઞાનનો અભ્યાસ કરી એને સમજી પોતાના જીવનમાં ઉતારવાનું છે, એને પ્રયોગમાં મૂકવાનું છે. તો આ શું કરે છે? તો કે આંતરિક રૂપાંતરણ કંઈ લાવતો નથી, અને ઉલટાનું. આંતરિક રૂપાંતરણ લાવવા માટે કરવું શું જોઈએ? તો કે જે સાધનો, જે ધર્મક્રિયા મને આંતરિક રૂપાંતરણમાં, આંતરિક ગુણો કેળવવા માટે મદદરૂપ થતા હોય, એ સાધનોને મારા જીવનમાં ઉતારવા જોઈએ, પણ એ આ કરતો નથી. સાંભળે છે, નોટોની નોટો ભરી નાખે છે, પણ એની આગળ કંઈ થતું નથી. ઇનર વર્ક. ઇનર વર્ક એટલે શું? અંતર્મુક્તાનો જે અભ્યાસ થવો જોઈએ ને, એ અંતર્મુક્તાનો અભ્યાસ કરતો નથી. સાહેબે કીધું ને, ઇન્ટ્રોસ્પેક્શન, કોન્ટેમ્પ્લેશન, મેડિટેશન, એટલે કે શ્રવણ, શ્રવણ પછી ચિંતન મનન થવું જોઈએ, અને મનન પછી નિધિ ધ્યાસન આવવું જોઈએ. તો કે આવું જે ઇનર વર્ક છે, અંતરંગ પુરુષાર્થ જે છે, અંતર્મુક્તાનો જે અભ્યાસ છે, તે કરતો નથી. વાતો બહુ ઊંચી ઊંચી કર્યો. કેવી ઊંચી? એકદમ તત્વની વાતો કરે, અને સત્યનો આભાસ કરાવે એવા તર્કો પણ વાપરે બીજાને સમજાવવા માટે, પણ એના અંદરમાં કંઈ થતું નથી. ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની બંનેમાં એક સમાનતા છે. શું સમાનતા છે? તો કે ક્રિયાજળ શું કહેશે? અંતે તો બધું કરવાનું છે ને, આ બધો અભ્યાસ કરીને પછી શું કરવાનું? તો કે આ બધું કાર્ય ક્રિયા જ કરવાની છે ને, વાંચવાની જરૂર છે નહીં. આ બધા શાસ્ત્ર વાંચવાને, ગોખવાને, બધું શું કાં આટલી બધી મહેનત કરવાની? એટલે શું કરે છે? એ નિશ્ચય જે છે, નિશ્ચય નહીં, એનો આખો લોપ કરી નાખે છે, એને નિષેધ કરી નાખે છે કે આ શાસ્ત્ર જ્ઞાનની કાંઈ જરૂર નથી. એટલે શું મૂર્ખામી કરે છે? આત્મસ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરતો નથી. શુષ્ક જ્ઞાની શું કરે છે? માત્ર વાંચવા જ કરે છે, માહિતી બહુ ભેગી કરે છે, અને એમ જ માને છે કે બસ આટલું કરી લીધું ને એટલે પતી ગયું, એટલે હવે કંઈ કરવાની જરૂર છે નહીં, આ બધું તો શુભ ભાવ છે, આ બધી ક્રિયાઓ કરવી એ વ્યવહાર છે, તો શુભ ભાવ છે, એમ કરીને એ સાધન રહિત થઈ જાય છે. એટલે બંને શું કરે છે? તો કે એ લોકોનું ફોકસ અંતરંગ પુરુષાર્થ ઉપર નથી. એટલે જગતની જ્યારે અનુકૂળતાઓ આવે ને, તેનામાં એકદમ તૃષ્ણાઓ જાગે છે, લોભ જાગે છે, અનુકૂળતામાં તન્મય થઈ જાય છે. પ્રતિકૂળતામાં શું કરે છે? પ્રતિકૂળતામાં પ્રતિક્રિયાઓ કરે છે. અને ભય, ચિંતા, ક્લેશ એવું બધું એને પ્રતિકૂળતામાં ઉત્પન્ન થાય છે. એટલે બંને પ્રકારના મથારથી જીવો આત્મલક્ષ વિના યથાર્થ કાર્ય કરી શકતા નથી, યથાર્થ પુરુષાર્થ કરતા નથી. કારણ કે બંનેનો એક કોમન પ્રોબ્લેમ શું છે? તો કે અંતરંગ રૂપાંતરણ જે લાવવું જોઈએ ને, આંતરિક રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન, એનું કોઈ લક્ષ્ય જ નથી, એના પ્રત્યેનું ઇન્ક્લિનેશન એટલે કે ઝુકાવ પણ નથી. બંનેનું કોમન શું છે? જે કરે છે એમાં સંતુષ્ટ થઈ જાય છે. બસ આટલું થઈ ગયું ને એટલે મારું કામ થઈ ગયું. પહેલાં એક ક્રિયાઓ કરી લીધી, અમને શાસ્ત્ર વાંચી લીધા અને બંને. એટલે મોટામાં મોટો જો કોઈ પ્રોબ્લેમ હોય ને તો એ આ છે. શું? સંતોષાઈ જવું. એટલે એ આગળ વધતો જો ક્યારેક આપણે કરતા હોય, બરોબર નથી કરતા, એનું અંદરમાં જો ખેત ખટક જાગે ને તો આપણે એને સુધારવાનો પ્રયત્ન કરીએ. પણ હવે એ ખોટું જ લાગતું નથી તો પછી આગળ વધવાનો સવાલ જ ક્યાંથી આવે? એટલે જ આ કડીની અંદર, આ જે ગાથા છે એની અંદર એક સટલ મેસેજ, સૂક્ષ્મ સંદેશ આપ્યો. શું આપ્યો છે? તો કે શબ્દને જ ગ્રહણ કરવા અને શબ્દની જગતમાં રમ્યા કરવું એ ભૂલ થાય છે. ખોટું નથી, શાસ્ત્ર અભ્યાસ જરૂરી છે, પણ ત્યાં જે સંતોષાઈ જાય છે ને એ બહુ મોટી ભૂલ છે. તો શું કરવું જોઈએ? તો કે શબ્દ સાથે સત્વ પ્રાપ્ત કરવું જોઈએ. શબ્દ છે, સત્વ એટલે સબસ્ટન્સ, કંઈક અંદરમાં પ્રાપ્ત થવું જોઈએ. અને એટલે કે ને કે ઘણા લોકો બોલતા હોય, એક જ વાક્યને અલગ અલગ રીતે અલગ અલગ શબ્દોનો પ્રયોગ કરે, અને પછી પુરુષાર્થ શેનો થાય ખબર છે? કે આના માટે કયા કયા બીજા શબ્દ થઈ શકે ભેગા, એ અલગ અલગ શબ્દ ભેગા કરવી અને સરસ રીતે પ્રવચન તૈયાર કરવું, ને એની અંદર જ એ રમ્યા કરે છે. બસ આટલું જ કામ એનું. પણ આ બધું કરવાથી મારા અંદરમાં મારે શું કરવું જોઈએ? અંદરમાં જે સત્વની પ્રાપ્તિ થવી જોઈએ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવી જોઈએ, એનું એને લક્ષ્ય ચૂકાઈ જાય છે. અને શું કરે છે? કેવી મૂર્ખામી કરે કે મેન્યુ કાર્ડ વાંચ્યા જ કરે પણ ઓર્ડર ના આપે, ઓર્ડર આવીને ખાય નહીં તો ભૂખ ક્યાંથી સંતોષાય? H2O પાણીની આ એક સિદ્ધાંત છે, એક ફોર્મ, એક સૂત્ર છે. એ ગોખી લેવાથી તરસ છીપાઈ જશે? આ કેવી કોમન સેન્સની વાત લાગે છે કે નહીં? પણ આટલી સિમ્પલ વાત એને સમજાતી નથી કે હું માત્ર બોલ 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 કર્યા કરું છું પણ મારા જીવનમાં કંઈ મને દેખાય. અને એટલે એનું કીધું મૂર્ખ, કીધું એમને મૂર્ખ મતારથી. કારણ કે એનું, એની દ્રષ્ટિ માત્ર પુસ્તકો ઉપર જ છે, અંતર ઉપર નથી. અને એ પુસ્તકો વાંચી લીધા એટલે શું કરે છે? ઇતિશ્રી માની કરે છે. ઇતિશ્રી એટલે મારું કામ કરવા જેવું જોઈએ, તું મારું થઈ ગયું. અને આ કરવાની અંદર શું થાય છે? એનું ધ્યેય જે છે આત્મજ્ઞાનનું એ ચૂકાઈ જાય છે. શાસ્ત્રનો અભ્યાસ થઈ ગયો, મારો મોક્ષનો પુરુષાર્થ થઈ ગયો, આત્મજ્ઞાનનું કાંઈ લક્ષ્ય જ નથી, આવી ભૂલ એ કરી બેસે છે. આ સમજાવવા માટે ગુરુદેવે બે ટેકનિકલ પોઈન્ટ આપણને સમજાવ્યા. એક વ્યવહાર આભાસી જીવ અને એક નિશ્ચય આભાસી જીવ. તો વ્યવહાર આભાસી જીવ એટલે શું? સિમ્પલમાં કહીએ તો કે જે ક્રિયાજડ છે એને વ્યવહાર આભાસી જીવ કહેવાય છે. વ્યવહાર આભાસી જીવ શું કરે છે? માત્ર વ્યવહાર નહીંને ભાર આપે છે, એના એને જ મુખ્ય કરે છે. અને નિશ્ચય નહીંનો એને લક્ષ્ય જ નથી. પાછું વ્યવહાર આભાસી જીવ શું કરે છે? વ્યવહાર નહીંને ભાર આપે છે, મુખ્ય કરે છે, નિશ્ચય નહીંનો એને લક્ષ્ય પણ નથી, એને ખબર પણ નથી. એટલે ગડબડ શું થાય છે? કે માન્યતા ખોટી, એનું જ્ઞાન ખોટું, માત્ર વ્યવહાર નહીં ઉપર જ ભાર આપવો. એટલે શું? તો કે ક્રિયાઓ કર્યા કરવી. હું ક્રિયાઓ કરીશ એટલે મારી શુદ્ધિ થશે, પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ શું છે, મારે શું પ્રાપ્ત કરવાનું છે, એનું એને કંઈ જ જ્ઞાન નથી, કારણ કે નિશ્ચયને એને એક્સેપ્ટ નથી કરતો, એના ઉપર લક્ષ્ય જ નથી આપતો. તો ઇન શોર્ટ વ્યવહારાભાસી શું કરે છે, વ્યવહાર નહીં ને ક્રિયાઓ કરવાથી બસ શુદ્ધિ થશે એના ઉપર જ લક્ષ્ય આપે છે, અને શુદ્ધિનો પણ લક્ષ્ય નથી, બસ માત્ર ક્રિયાઓ કર્યા કરો, અને નિશ્ચય ને એને ઉપર એનો લક્ષ્ય નથી. નિશ્ચયાભાસી જીવ શું કરે છે, આગ્રહ કરે છે, ભાર આપે છે. શેનો ભાર આપે છે, નિશ્ચય નહીંનો. અને વ્યવહાર નહીંને અવગણે છે. જો એક વસ્તુ સમજી લેજો, બે શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવહાર નહીંને ગૌણ કરવું એ બરોબર છે કે ભાઈ અત્યારે નિશ્ચય નહીંને સમજવો હોય તો વ્યવહાર નહીંને અત્યારે બાજુમાં રાખો, એને ગૌણ કરો. ગૌણ કરવો એક વસ્તુ છે, અને નકાર કરવો, નિગેટ કરવું, એને ઉડાવી દેવું એ બીજી વસ્તુ છે. એટલે અહીંયા આ જે નિશ્ચયાભાસી જીવ શું ભૂલ કરે છે, તો કે નિશ્ચયને એને તો ગ્રહણ કરે છે, એ આત્મ સ્વરૂપને સમજવા માટે આ નિશ્ચયને ગ્રહણ, પણ ભૂલ શું કરે છે, વ્યવહાર નહીંને ગૌણ કરવો જોઈએ એના બદલે એને નકારી દે છે, એને એક્સેપ્ટ નથી કરતો. બસ આટલું જો આપણને પકડાઈ ગયું ને, તો હવે આગળ ક્યાં ભૂલ થાય છે અને શું ભૂલ થાય છે આપણને સમજવું બહુ ઇઝી પડી જશે. એ શું કહે છે ખબર છે, નિશ્ચય નહીં એક સત્ય છે. વાત સાચી જ છે, કારણ કે નિશ્ચય નહીંમાં ત્રિકાળ સ્વરૂપ જે છે આત્માનું, શુદ્ધ સ્વરૂપ શું છે એની વાત થશે, ત્રણેય કાળ જે છે. અને વ્યવહાર નહીં શું છે, તો કે ટેમ્પરરી ફેઝ જે છે, અત્યારની જે પર્યાય છે એની વાત કરશે, અત્યારની જે સ્થિતિ છે એની વાત કરશે. પણ આ કરે શું, નિશ્ચય નહીં સાચો છે અને વ્યવહાર નહીં જૂઠો છે, નકામો છે, એમ કરી અને એનો નિષેધ કરી એને ઉડાવી નાખે છે. એટલે આ સમજણ આપી અને પરમ કૃપાદેવ અથવા શબ્દ મૂકીને એ કહ્યું કે આ તમે જોયું ને, ક્રિયા જળમાં શું છે, શુષ્ક જ્ઞાનીમાં શું છે, એ બંનેમાં ફરક શું છે તમે જોયું. હવે બીજા પ્રકારના મતાર્થીને હું બચાવીશ, એટલે બતાવીશ, એટલે શું, હું શુષ્ક જ્ઞાની કેવા છે એને બતાવીશ, જેને ક્રિયામાં રસ નથી અને સદગુરુના શરણે પણ જવું નથી, અને કેવા તર્ક વાપરે. જે વાંચન કર્યું ને નિશ્ચયની એના વાક્યો બધાને બધું, તો કે જો ગુરુ ભક્તિ એટલે શું છે, તો કે શુભ ભાવ છે. શુભ ભાવ તો હે છે, એ તો છોડવાના છે, એ તો સાચું સ્વરૂપ નથી. આત્મ સ્વરૂપની અંદર શુદ્ધ ભાવ, શુભ ભાવ છે જ નહીં. આપણે તો શુદ્ધ ભાવ પ્રાપ્ત એમાં સ્થિર થવાનું છે, તો પછી ગુરુના શરણે શું કામ જવું, પકડાય છે. આવું કરી સાધન પણ નથી લેતો ગ્રહણ કરતો, અને સદગુરુનો યોગ થાય તો એને પણ એ સ્વીકારતો નથી. તો આ બીજો પ્રકારનો જે જીવ છે, કે જે શુષ્ક જ્ઞાની છે, શું કરે છે, તો કે ઘણો શાસ્ત્રાભ્યાસ કરે છે. પાછા કેવા શાસ્ત્રનો, તો કે સમયસર જેવા શાસ્ત્રનો, સત્શાસ્ત્રનો, જેની અંદર બીજા એવા ગ્રંથો પણ છે જેની અંદર નિશ્ચય નહીંની મુખ્યતાથી આત્માનું વર્ણન કર્યું. એના માટે બીજો એક્ઝામ્પલ ગુરુદેવ કોનો આપ્યો હતો, યોગ વાસિષ્ઠ ગ્રંથનો આપ્યો હતો. પણ એ તો બહુ સિમ્પલ હતું ને, પણ આપણે એમાંથી માત્ર વૈરાગ્ય પ્રકરણ અને મુમુક્ષુ પ્રકરણ કર્યું હતું. એના પછી જે આખું હતું, જે બીજા પ્રકરણો હતા, એ બધા સેના ઉપર હતા, તો કે આત્મ સ્વરૂપને નિશ્ચય નહીંથી આખું સમજાવવામાં આવ્યું હતું. એટલે જેમ અત્યારે આત્મસિદ્ધિની અંદર પણ આપણે કહીએ ને કે ઉપોદઘાત છે, તો એ ઉપોદઘાતની અંદર શિષ્યની વાત આવશે, ગુરુની વાત આવશે, વિનયની વાત આવશે, બધું આવશે. પણ એ કંઈ આત્મસિદ્ધિનો વિષય નથી. આત્મસિદ્ધિનો વિષય શું છે, છપદ, છપદ છે, બરાબર. તો એવી રીતે તો આવા બધા શાસ્ત્રને શું કરે છે, તો કે એને એ નિશ્ચયના જે બધા ગ્રંથો છે એનો અભ્યાસ કરે છે, આત્મ સ્વરૂપનું શુદ્ધ સ્વરૂપ. હવે છે ને એક વસ્તુ સમજવાની જરૂર છે, તો આપણને એમ પ્રશ્ન થાય કે જો એ બધા શાસ્ત્ર છે તો એની અંદર બંનેનું કેમ નહીં હોય, નિશ્ચયનું પણ કેવું જોઈએ ને વ્યવહાર નહીંનું પણ કેવું જોઈએ ને. એના માટે ગુરુદેવ આખો પોઈન્ટ સમજાવ્યો કે વ્યવહાર નહીં જે છે ને એ પર્યાયની વાત કરશે, જે સીમિત છે, થોડા સમય માટે છે. એમ સાહેબે કીધું ને કે તમને ખબર છે તમે મનુષ્ય છો, તમને ખબર છે કે તમે સ્ત્રી પર્યાયમાં છો, તો કે આ બધું તમને ખબર છે તો એનું વર્ણન કરવાની જરૂર જ નથી. પણ આત્મ સ્વરૂપ કેવું છે એ ખબર નથી મને, આત્માનું ત્રિકાળ સ્વરૂપ શું છે એ મને ખબર નથી, એના કયા કયા ગુણો છે એ મને ખબર નથી, તો એની મુખ્યતા કરવામાં આવશે તો નિશ્ચય એને જ મુખ્ય કરવામાં આવશે ને. એટલે જ્યારે નિશ્ચયની વાત કરવાની હોય, આત્માના ત્રિકાળ સ્વરૂપની વાત કરવાની હોય, ત્યારે એની જે સીમિત અવસ્થા છે, કોઈ એક અવસ્થા છે, કોઈ એક પર્યાય છે, એનું ડિસ્ક્રિપ્શન નહીં આવે. બરાબર ને? આ કેવું આમ કોમન સેન્સ લાગે છે કે નહીં? એ શું કરે છે? એ માત્ર આને પકડી લે છે. એટલે જ કીધું કે આ અમુક શાસ્ત્ર જે છે સમયસર આદિ, એ માત્ર નિશ્ચય નયની મુખ્યતાથી કરવામાં આવ્યા છે. અને એમાં શું કર્યું છે? તો કે એમાં વ્યવહાર નયની વાત કરી નથી, કારણ કે એ તમે બધું ઓલરેડી જાણો છો. તો નિશ્ચય નયથી સમજવું આત્મસ્વરૂપ બહુ જ જરૂરી છે. એ પર્યાયની ઉપેક્ષા કરે છે, ભલે અત્યારે હોય પણ એને ગૌણ કરવામાં આવે છે. જેમ કીધું ને કે આત્માનું, આત્મા ઇઝ અ પ્યોર સોલ, પીસફુલ સોલ, પાવરફુલ સોલ. આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, અનંત શક્તિનો ધારક છે, અનંત વીર્ય છે એની અંદર. એ બધી વાત આવશે. તો કે સહજ સ્વરૂપ કેવું છે આત્માનું? તો કે એનામાં ક્યારે પણ મલિનતા નથી. પહેલાં તો કીધું આત્મા શુદ્ધ છે, આત્મામાં મલિનતા નથી, એટલે કે અમલ છે, કોઈ પણ પ્રકારે એને બંધન નથી. એટલે શું છે આત્મા? કેવો છે? તો કે અબંધ છે. કોઈ પણ સંયોગો એને સ્પર્શતા નથી. એટલે કેવો છે આત્મા? અસંગ છે. અને બીજા દ્રવ્યનો આત્મા કરતા નથી, એટલે અકર્તા છે. હવે આ નિશ્ચય નહીંથી આત્મસ્વરૂપને સમજે. શુષ્ક જ્ઞાની શું કરે છે? તો કે આ જ વસ્તુ સમજે છે પણ ખોટી રીતે. એનો હેતુ, એનો જે એની જે રીત છે એ બહુ ખોટી છે. તો શું થાય છે? જ્યારે આત્માને આપણે નિશ્ચય નહીંથી સમજીએ તો બે છે, એક પરિણમનશીલ જે છે પર્યાય છે, અને એક ત્રિકાળ ધ્રુવ છે જે દ્રવ્ય છે. તો નિશ્ચય નહીં કોના પર ફોકસ કરશે? ધ્રુવ પર કરશે, દ્રવ્ય પર કરશે. આ અનચેન્જિંગ તત્વ છે એના ઉપર ફોકસ કરશે. અને વ્યવહાર નહીં છે એના ઉપર કરશે, જે પરિણમનશીલ તત્વ છે એના ઉપર કરશે. અને આત્મસિદ્ધિમાં આની વાત કરવામાં આવી છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એટલે પરમગુરુ કહે છે સુખધામ છો તું. હવે આપણને એમ થાય કે સુખધામ કેવી રીતે છે? કે હું તો અત્યારે ડિપ્રેશનમાં છું, મને તો આ આટલું બધું આમ દુઃખી થાઉં છું. તો કે આ એટલે જ સમજાવવા માટે કે અત્યારનું તારું પરિણમન આવું છે, અત્યારનો આ ફેઝ આવો છે, પણ તું કેવો છો? તો કે તું ત્રિકાળ શુદ્ધ છો, સુખનો ધામ છો. અને આવા બધા ડિફરન્સીસ દેખાશે, પણ શેના માટે છે? તો કે આપણું આખું ફોકસ જે ત્રિકાળ સ્વરૂપ છે એના ઉપર થાય. તો એ સત સ્વરૂપ ઉપર આપણી દ્રષ્ટિ જાય એના માટે આવી રીતે નિશ્ચય નહીંના વચનો સમજવા આપણા માટે અત્યંત જરૂર પડે. કેમ? તો કે મારા સત સ્વરૂપ, મારું જે શુદ્ધ સ્વરૂપ છે, મારું ત્રિકાળ સ્વરૂપ છે, એના ઉપર દ્રષ્ટિ જાય. અને ગુરુદેવનો આખો એક કઈ રીતે આનું જીવનમાં ઉતારવાનું, પ્રેક્ટિકલ કેવી રીતે? એટલે વાત કરીને કે કોઈનું પણ નામ લઈએ, મહેશ પ્રભુ. તો કે પ્રભુ કેમ આપણે બોલીએ છીએ કોઈના વ્યક્તિના નામની પાછળ? આપણે પ્રભુ શું કામ બોલે? તો કે પ્રભુ એટલે એનું શુદ્ધ સ્વરૂપ કેવું છે? ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. હવે અત્યારે સપોઝ મહેશભાઈ કંઈક ભૂલ કરતા હોય, કંઈક ખોટું કરતા હોય, તો જ્યારે હું મહેશ પ્રભુ બોલું ત્યારે મને સ્ટ્રાઇક થાય કે મારે અત્યારે એમની જે આ મૂર્ખામી જેવું કંઈક વર્તન કર્યું એના ઉપર મારે ફોકસ નથી કરવાનું. મારું ફોકસ એના ત્રિકાળ સ્વરૂપ પર કરવાનું. અને જો એવી રીતે કરું તો મારા અંતરમાં દ્વેષ ભાવ ઉત્પન્ન નહીં થાય. યસ ઓર નો? હા કે ના? પણ આ ક્યારે થયું? કે જ્યારે નિશ્ચય નહીંથી એમનું જે શુદ્ધ સ્વરૂપ છે એના ઉપર મેં દ્રષ્ટિ કરી. સો આ એનો પર્પસ છે. હવે આ પર્પસથી આપણે જો ન સમજ, જો આને લાઈફમાં અપ્લાય કરીએ તો શું થાય? આપણી આત્મદશાને વધારવા માટે, ગઈકાલે જે વાત આવી હતી ને, વૈભાવિક પરિણમન અને સ્વાભાવિક પરિણમન, તો કે સ્વાભાવિક પરિણમન માટે આપણે જે પાશ્વિક સંસ્કારો છે એને નાશ કરવા માટે, અને ઇન શોર્ટ આપણી આત્મદશાને ઊંચી કરવા માટે આ નિશ્ચય નહીંના વચનો આવી રીતે હેલ્પ કરશે. રાઈટ? જો રાઈટ રીતે કરીએ તો આ થાય. હવે આ જ નિશ્ચયના વચનો છે એને રોંગ રીતે પણ યુઝ કરી શકે, ખોટી રીતે. કઈ રીતે? તમે શુદ્ધ છો, હા કે ના? હા, ત્રિકાળ શુદ્ધ છો, બરાબર. હવે તમે શુદ્ધ જ છો ને, તો પછી બધી ક્રિયાઓ કરવાની જરૂર શું છે? ક્રિયાઓ શેના માટે કરવાની છે? તો કે શુદ્ધતા માટે. અને જે શુદ્ધતા પ્રાપ્ત કરવાની છે તે ઓલરેડી મારામાં છે જ, મારું સ્વરૂપ છે એ તો. આવું એ કુતર્ક કરી અને શું કરે છે? ત્યાગ, વૈરાગ, દયા, દાન આદિ બધી જ જે સાધનો છે એનો લોપ કરી દે છે, સદવ્યવહારનો લોપ કરી દે છે, અર્થાત એને એ છોડી દે છે. એટલે ગુરુદેવે આ બંને જીવ ક્યાં ભૂલ કરે છે, વ્યવહારની અને નિશ્ચયની અંદર, સાંભળજો બરોબર, એકાંત પકડી લે છે. વ્યવહાર નહીં છે અને શુદ્ધ. જો હું તમને કહું છું, મારામાં અત્યારે અશુદ્ધિ છે, મારે શુદ્ધ થવું છે, મારામાં અશાંતિ છે, મારે શાંત સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, તો આની જે વાત કરતા એ વ્યવહાર નહીં છે કે નિશ્ચય નહીં છે? તો કે વ્યવહાર નહીં છે. કે વ્યવહારની વાત છે ને, કે અશુદ્ધતા છે, અશુદ્ધતા ટાળવાની છે. નિશ્ચય નહીં ના વાક્ય તમને કહું, હું શાંત સ્વરૂપી છું, હું શુદ્ધ સ્વરૂપી છું. આ શેના વાક્યો છે? નિશ્ચયની ના, કારણ કે આ ત્રિકાળ સ્વરૂપની વાત કરે છે, બરાબર છે. ક્રિયા જળ શું કરે છે ખબર છે? એ વ્યવહારની ના વાક્યને પકડી લે છે. શું છે? મારામાં અશુદ્ધિ છે, મારે અશુદ્ધિ ટાળવાની છે, એટલે એના માટે શું કરવું જોઈએ? ઘણી બધી ક્રિયાઓ કરવી જોઈએ, વ્રત કરો, તપ કરો, સંયમ પ્રાપ્ત કરો. પણ આ બધું કરવાનું છે કયા લક્ષ્યે? મારું આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ અનુભવવા માટે આ બધું કરવાનું છે, તો એ આને ઉડાવી દે છે. માત્ર વ્યવહાર નહીં, એટલે ક્રિયા જડે શું કર્યું? એકાંતે શેને પકડ્યું? વ્યવહારને. આર યુ ક્લિયર? તમે ક્લિયર હતો જરાક ડુકું હલાવજો, નહીતર ઊંઘ આવી જશે. અને આંખ બંધ કરીને તો સાંભળતા જ નહીં, મહેરબાની કરીને. ઘણા અદભુત લોકો આંખ બંધ કરીને ક્યાં ઢળી પડશે, એક તો એસી ચાલે જ પાછું. વ્યવહાર ક્રિયા જડ શું કરશે? વ્યવહાર નહીં ના વાક્યને પકડશે, વ્યવહારને પકડશે, અને નિશ્ચયનો લક્ષ્ય જ નહીં હોય, બરાબર છે. હવે સામે આપણે ઓલું જોઈએ, શુષ્ક જ્ઞાની શું કરશે? નિશ્ચય નહીં, હું શુદ્ધ જ છું, હું શાંત સ્વરૂપ જ છું, બરાબર છે. આટલું જ પકડે. પાછું કેવું કે ખબર છે? હું શુદ્ધ સ્વરૂપી છું, પરંગુપાદે શુદ્ધ સ્વરૂપી છે. જો અમે બંને શુદ્ધ સ્વરૂપી છે તો મારે એમને ગુરુ તરીકે શું કામ સ્વીકારવા? આ જ કર્યું ને એને. કારણ કે ભલે શુદ્ધ સ્વરૂપી હોય તો એક જ પ્રશ્ન પૂછવાની જરૂર છે, શુદ્ધ સ્વરૂપી છો તમે, હા કે ના? લોકો હલાવો, હા છો ને, હા શુદ્ધ સ્વરૂપી છો, અનુભવ છે શુદ્ધ સ્વરૂપનો. બસ આ આટલું ગડબડ કરી નાખી, નિશ્ચય ના વાક્ય, હું શુદ્ધ, પ્રભુ શુદ્ધ, અમે બંને શુદ્ધ, તો મારે કોઈ એમને ગુરુ તરીકે સ્વીકારવાની જરૂર નથી અને મારે કોઈ સાધન કરવાની જરૂર નથી. તો પછી હું દેરાસર શું કામ જાઓ અને હું ગુરુ દર્શન માટે શું કામ જાઓ? આવી ભૂલ એ કરી બેસે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું કે આ બંનેનો સમન્વય થવો જોઈએ. સમન્વય એટલે શું? તો કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા જોઈએ. અને સાહેબજીએ કીધું કે આ ઉપસંહારમાં આવશે ત્યારે આખું ડિટેલમાં એ સમજવામાં આવશે કઈ રીતે આ થવું જોઈએ. અને કેવું છે કે યશોવિજયજી મહારાજ સાહેબ જેવા કેવા ઉચ્ચ સાધક, તેઓ પણ જ્યારે ભક્તિ કરવા બેસે તો કે મને તમે મુક્તિ આપો, મારે મારા અશુદ્ધ અધમા અધમ અધિકો પતિત હું છું. અને આપણે જોઈ શકીએ છીએ કે હે પ્રભુમાં અધમા અધમ અધિકો પતિકની વાત આવે છે. અને આત્મસિદ્ધિમાં તું છો મોક્ષ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છો, એટલે બંને વાત આવશે. મારામાં એ કઈ રીતે મારા જીવનમાં ઉતારવું એનું મને લક્ષ્ય હોવું જોઈએ, બંને સાથે હોવું જોઈએ. એટલે શું? તો કે વ્યવહાર શું કહે છે? અશુદ્ધ છો, શુદ્ધ થવા માટે શું કરવું જોઈએ? તો કે સાધનોને ગ્રહણ કરવા જોઈએ. આ નિશ્ચય નહીં શું કહેશે? કે આ સહજ સ્વરૂપ છે તારું, આવું અબંધ અમલ અકર્તા છો, આવું તારું સ્વરૂપ છે, તો એવું સ્વરૂપને તું અનુભવ કર. કઈ રીતે અનુભવ કર? તો કે આ સાધનો વડે શુદ્ધિ પ્રાપ્ત કરી અને શુદ્ધિનો અનુભવ કર. જે જાગ્રત હશે તો એ પકડી શકશે કે હું વાતો મોટી મોટી કરું છું પણ મારામાં આવી શુદ્ધતાનો મને અનુભવ થતો નથી, મારામાં આવું કાંઈ દેખાતું નથી, તો મારે શું કરવું જોઈએ? તો કે મારે જાતા સદગુરુ શરણમાં, સદગુરુના શરણમાં જઈ અને એમની પાસે વિનંતી કરવી જોઈએ કે હું આવો છું, હું સુખનો ધામ છું, હું શુદ્ધ છું, પણ મને એનો અનુભવ નથી થતો, તો આપ કૃપા કરી અને મને આજ્ઞા ફરમાવો, મને સાધન આપો કે જે સાધના વડે હું આ કરી શકું. એટલે આ શુષ્ક જ્ઞાનની ગડબડ શું થાય છે? આવું હોવું જોઈએ એના બદલે એ શું કરે છે? તો કે સમયસર જેવા સત્શાસ્ત્ર સમજવાનો કોશિશ કરે, એનો અભ્યાસ કરે, ફર્સ્ટ ટીક, સેકન્ડ ટીક, એટલું સમજે, એટલું અભ્યાસ કરે કે હવે તો એ બોલી શકે, હું આત્મા છું, હું શરીર નથી, શરીર તો રાખનો ઢગલો છે. પણ ગડબડ શું થાય છે? માત્ર બોલવામાં રહે છે. સ્વીકાર ભાવ રાખવો જોઈએ, આપણે બહુ ઉપકાર છે, પણ જ્યારે કંઈ પણ વસ્તુ બને તો આ મેં કર્યું, મારા થકી થયું, એટલે શું બતાવે છે? કે માત્ર બોલવામાં છે, તમારા થકી થયું, તમારા પણ અંદરમાં ફિલિંગમાં શું છે? તો મેં જ કર્યું. તો આવી ગડબડ કરીએ છીએ. અને એટલે કીધું કે તું ચેક કર તારા અંદરમાં, એમ સદગુરુ કહે છે કે તું ચેક કર કે તારા અંદરમાં ક્રોધમાન માયાલોભ કેમ છે. જો તું આટલી વાત કરે છે, અને આ કેટલી સરસ વાત કીધી કે સાહેબજીએ કીધું કે આ જે અભ્યાસ નાનપણની અંદરમાં પણ, એમણે કીધું ને કે 2 વર્ષ માટે એમને ઠંડા પાણીથી જ નાવાનો નિયમ હતો, અને ત્યારે શિયાળામાં આવી ઠંડી હોય, કડકડતી, એમાં પાણી નાખવાનું હોય, તો જ્યારે એ થતું હોય સાહેબ કે શરીર ધ્રુજતું હોય, પછી અંદરમાં એ બોલવાનું કે હું શરીર નથી ને હું આત્મા છું. આવું બધું શું કામ ગુરુદેવ શેર કરે છે આપણી સાથે? કે આપણે પણ એવી રીતે કંઈક કરીએ, આપણે જે બોલીએ છીએ એવું આપણા જીવનની અંદર આપણે એને ઉતારીએ. અને સાહેબે અહીંયા ખાસ એક આજ્ઞા કરી કે ચેક કર કે આટલી અસ્થિરતા કેમ છે. તું કહે છે કે હું ધ્રુવ છું ને, કુટસ્થ છું ને, હું બ્રહ્મ છું, તો કેમ આટલા બધા ડિસ્ટર્બન્સીસ આવી જાય છે? કેમ મારામાં આટલું બધું ફેર દેખાય છે? એના ઉપર કાર્ય કરવાની આ ખાસ જરૂર છે. એટલે સાહેબે ખાસ આજ્ઞા કરી કે નિશ્ચયના વાક્યો સમજવા, એ પ્રકારે પ્રમાણે માનવું, પણ આજ્ઞા કરી, શું આજ્ઞા કરી? એ પ્રમાણે બોલવું નહીં. ઇમિગ્રેશનની વાત કરીને કે તમે જવાના હો, ફોરેન લોકો પૂછે કે તમે કોણ છો, તો કે હું શુદ્ધાત્મા છું. ક્યાંથી આવ્યા છો? તો કે અનંતકાળથી રખડીને આવ્યો છું. અને ક્યાં જવાનું છે? કે હવે મારા મોક્ષે જ. તો કે આવું બધું બોલવામાં નહીં, આવું અંદરમાં રાખવાનું છે, અને એ પ્રમાણે આપણે અંદરમાં પરિણમન કરવાનું છે. તો આનું કન્ક્લુઝન શું છે? તો કે નિશ્ચય નહીંને માન્યતામાં, સમજણમાં લાવવાનું, બોલવાનું નહીં, પણ બાહ્યમાં જે સાધનો છે એ સાધનોને લઈ એવી દશા આપણે અનુભવ કરવી. એટલે 2 વસ્તુ સાહેબે કીધી. 1 સ્વભાવ છે. તો સ્વભાવ અત્યારે બધાનો શુદ્ધ છે કે નહીં? હા કે ના? હા. પણ બધાની દશા શુદ્ધ છે અત્યારે? હા. તો નિશ્ચય નહીંથી સ્વીકારવાનું કે હા મારો સ્વભાવ શુદ્ધ છે, પણ હજી મેં દશા અનુભવી નથી, તો મારે એનો પ્રયત્ન કરવો જોઈએ. અને પ્રયત્ન માટે શું? જે જે સાધન સદગુરુ આપે એ સદવ્યવહારનો મારે મારા જીવનની અંદર ઉઠાવવો જોઈએ. એટલે કે સાહેબે ખાસ એક દ્રષ્ટાંત આપીને સમજાવી દીધું કે તું એમ સમજે છે કે તું હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટરને કોઈ સાધન નહીં, સીધું આમ જ્યાં હોય ત્યાંથી આમ ઉપર જઈ શકે. હજી જ્ઞાન દશા પ્રગટી નથી મારી, હજી કોઈ જ્ઞાન નથી કે હું કોઈ કોઈ પણ સાધન કર્યા વગર સીધું આત્મામાં જઈ શકું. તો શું કીધું? કે હજી અજ્ઞાન દશા છે. તો તારી કેવી દશા છે? તો કે એરોપ્લેન જેવી છે. એને શું જોશે? રનવે જોશે. રનવે ઉપર દોડશે તો ટેક ઓફ કરી શકશે, ડાયરેક્ટ ટેક ઓફ નહીં થાય. તો આ રનવે એટલે શું? સાધનો. તો કે હજી મારી એવી દશા નથી, તો આ સાધનો વડે હું આ કરી અને આત્મામાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આટલું યાદ રાખવું કે સ્વભાવ ભલે મારો શુદ્ધ હોય, સ્વભાવ ભલે શાંત હોય, પણ હજી એવી દશા મેં પ્રાપ્ત કરી નથી, તો મારે એનો એવો પ્રયત્ન કરવો જોઈએ, એવો આ જીવને બોધ આપ્યો. તો પાછી આપણે ગાન કરશું. અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય, લોપે સદવ્યવહારને સાધન રહિત થાય.